એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંપદામાં આજે હું શ્રેયા સંઘવી મહીપતરામ નીલકંઠની કલમથી 1862ના મિસર દેશ, કાયરો અને એલેક્ઝાન્ડ્રિયાના પ્રવાસે લઈ જઈશ. કાયરોમાં સવારે અમે ઉઠ્યા એટલે ખબર આવી કે અમારે ઝટઝટ નાસ્તો કરી 8 વાગે આગની ગાડીમાં ચડવું છે એથી શહેર તથા ત્યાંથી 7 ગાંવ ઉપર પિરામિડ નામે જૂનાકાળની પ્રખ્યાત ઇમારતો છે તે જોવા જવાનો અમને વખત મળ્યો નહીં. કાયરો મિસર દેશની રાજધાની છે. રાત્રે સૂવાના તથા ખાવાના મળી દર માણસ પાસે ₹5 લીધા. મેં ત્યાંનું કાંઈ ખાધું નહીં તો પણ એટલા જ રૂપિયા મારે આપવા પડ્યા. બધી હોટલોમાં એવો જુલમી દર કે ધારો હોતો નથી. માર્ગમાં આસપાસના ખેતરો તથા ગામડા અમે જોયા. જમીન ગુજરાતના જેવી સપાટ અને રસાળ દેખાતી હતી. ખેતીની નિશાની ચો તરફ જોવામાં આવતી અને દેખાવ રણિયામણ હતો. નીલ નદી એટલે કે નાયલ નદી અને તેની શાખાઓના પાણી ધીમે ધીમે વહેતા હતા અને તડકાથી ચળકતા હતા. ગામડાના ઘરો માટીના બાંધેલા હતા અને ગરીબ હાલતમાં જણાતા હતા. ઘણા ઘરોને મથાળે ઢળતા પડાળના છાપરા નહોતા, પણ સપાટ માટીના છાજ જેવું હતું. એક ખેડૂતને એક મેર પાડો અને બીજી મેર નાનું ઊંટ જોડી ખેડતા મેં જોયો. રસ્તે લોકો જતા આવતા હતા, તેમાંના કોઈ ગધેડા ઉપર અને કોઈ ખચ્ચર પર બેઠા હતા. સ્ત્રીઓને મોઢે બુરખા હતા, માત્ર તેમની આંખો અને કપાળ ખુલ્લા હતા. રેલવેમાં બેસવાના પૈસા મળે નહીં માટે તે લોકો એમ મુસાફરી કરતા હતા. તેમના પોશાકનો રંગ કાળો હતો અને તે એવો હલકો હતો કે તેના પહેરનાર કંગાલ હાલતમાં હોય તેવું લાગ્યું. મારી જોડે ગાડીમાં બેઠા હતા તેમના બોલવા પરથી એવું નીકળ્યું કે મિસર દેશનો પાતશાહ બિચારા ખેડૂતોને ઘણા જ નીચોવે છે. તેમની મહેનતના ફળમાંથી તેમને સુખે ખાવા જેટલું પણ બરાબર રહેવા દેતો નથી. મોટા શહેરોમાં પૈસાદાર લોકો છે, પણ ગામડાના લોકો છેક નિર્ધન અને દુખ્યા છે. આગળ ચાલતા રેતીનું મેદાન આવ્યું તેથી સર્વે બહુ જ હેરાન થયા. ધૂળ અને રેતીથી આકાશ છવાઈ ગયું અને તેના હુમલાથી અમારા નાક અને આંખોનો બચાવ મુશ્કેલીથી કરી શક્યા. પવનનું જોર ઘણીવાર રહ્યું તેથી કાયર કાયર થઈ ગયા. પાછલે પહોલે વરસાદ આવ્યો ને તોફાન નરમ પડવા માંડ્યું. આજે અમે સિકેન્દ્રિયા એટલે કે એલેક્ઝાન્ડ્રિયા પહોંચ્યા. માર્સેલ્સની રાહે જનારાઓની આગબોટ તૈયાર હતી તેથી તેમને પાદરા તેમાં ચડાવી દીધા ને હું તથા બીજા સાઉધમ્પટનને માર્ગે જનારા હોટલમાં ગયા. મોટા સિકંદર પાતશાહના વસાવેલા આ પ્રખ્યાત શહેર વિશે મારા મનમાં ઘણા વિચાર આવ્યા તેથી પોણી રાત જાગતા કાઢી. બીજે દાડે પાછલા પહોરે 5 વાગતા સાઉધમ્પટનની આગબોટ ઉપડવાની હતી તેથી તે દાડો અમને શહેર જોવાનો મળ્યો. સિકંદ્રિયા એટલે કે એલેક્ઝાન્ડ્રિયા શહેર મોટું નથી, પણ સ્વચ્છ ને ભપકાદાર તથા શોભિનતા ઘરોએ તથા દુકાનોએથી ભરેલું છે. ઇમારતોની બાંધણીની તરે વિલાયતી છે. દુકાનોની રચના સુંદર છે. શહેરની આસપાસ સારી વાડીઓ છે. અહીંનું બંદર વગવાળું છે ને હંમેશ વાણોએથી ભરેલું રહે છે. 2000 વર્ષ ઉપર અથવા કદાપી તેની અગાઉ બાંધેલા 2 કીર્તિસ્તંભ મેં જોયા. એકનો આકાર સોયના જેવો છે તેથી તેને સોય મિનાર કહે છે અને બીજાનું નામ પોમ્પી મિનાર છે. એવું કહેવાય છે કે ઇટાલીના આ અસલ રોમ શહેરનો નામચો સરદાર પોમ્પી કરીને હતો, તેની યાદગીરીને માટે બાંધ્યો. સોય મિનાર મિસર દેશની ક્લિયોપેટ્રા રાણીની નામના માટે છે. એવું કહેવાય છે એ મિનારા ઊંચા અને મજબૂત છે ને નવાઈ એ છે કે તેઓ આખા સલંગ પથ્થરના છે. એ મોટા પથરા કેમ લાવ્યા હશે ને શી તદબીરથી ઊભા કર્યા હશે તે હાલના વિદ્વાન શિલ્પશાસ્ત્રીઓના સમજમાં પૂરું આવતું નથી. સૌથી ખુશકારી અને આશ્ચર્ય પમાડનારી ઇમારત પાતશાહનો મહેલ છે. તે હાલ તરતનો બાંધેલો છે. તેને શણગારવામાં અને સુખદાયક કરવામાં કંઈ જ કસર કરી નથી. તેના દીવાનખાનામાં બેઠકો, સુવાના ઓરડા અને બીજા ભાગો એવા ખૂબસૂરત છે કે હું જોઈને દંગ થઈ ગયો. એમાં સામાન શું સુંદર અને કિંમતી છે. ભૂમિ પર પાથરેલા ગાલીચા, ચિનાઈ, મખમલ જેવા સારા છે. જેમની મહેનતનો પૈસો એમાં વપરાયો છે તે બાપડાઓને ઓઢવા પાથરવાને તળાઈ ગોદડા મળતા નથી ને બેસવાને સાદડી પણ નથી. મિસર દેશના લોકો મુસલમાની ધર્મ માને છે અને પોતાના સરકારની ગુલામગીરીમાં છે, એટલે પાદશાહના અખત્યાર ઉપર રૈયતની શહે નથી. પાદશાહની મરજીમાં આવે તેમ કરે. લોકોનું એના પર કંઈ ચલણ નથી, તેથી જબરજસ્તીથી માલ લેવો, માર મારવો વગર તજવીજે તથા વગર ગુને કેદ કરવા, લોકોને પૂછ્યા વગર કર લેવા વગેરે જુલમી રાજનીતિના બીજા જંગલી ધારા ચાલે છે. પાદશાહ અસલ પરદેશી, પણ હાલ તો એ જ દેશમાં રહે છે, તેથી લોકોનું છીનવી લીધેલું ધન તેમનામાં જ ખર્ચાય છે. એટલું ઠીક છે. પાદશાહ, એના અમલદારો તથા અમીરો તુર્ક લોક છે. તેઓ અંગ્રેજ લોકના જેવા સુધરેલા અને શાણા નથી ને આળસુ ઘણા છે, તેથી રાજ કરવામાં ન્યાય તથા દયાનો ઉપયોગ થોડો જ કરે છે. તેઓ લોકોના ભલા ઉપર ધ્યાન આપતા નથી. તારીખ 13 એપ્રિલે અમે યુક્સાઇન નામે આગબોટમાં બેસી સાંજરે ભૂમધ્ય સમુદ્રમાં બેઠા. એ વખતે ઠંડો પવન વાતો હતો તથા દરિયો ઉછળતો હતો. મને તથા મારા ભટ્ટને ફેર આવવા લાગ્યા તથા દરિયો લાગ્યાની બીજી નિશાનીઓ જણાઈ. એથી અમે પાધરા સૂઈ ગયા ને ભર નિંદ્રામાં રાત કાઢી. બીજે દાડે મારા જીવને પાછું સુખ થવા લાગ્યું. ત્રીજે દાડે તો પવન નરમ પડ્યો અને અમે બંને સારા થયા. એ દાડે જહાજ એટલું સ્થિર ચાલતું હતું કે ઊભા રહીને મારી મેળે મારી દાઢી બોળતા મને જરા પણ આંચકો લાગ્યો નહીં. જોઈએ તેવી ગરમી પડતી હતી ને હું ફેરા કરીને કસરત કરી શકતો હતો. વાણના કપ્તાન તથા ડાક્ટર તથા ઉતારુઓ જોડે મારી ઘણી વાર વાતચીત થતી હતી ને વાંચવાને સારા પુસ્તકો હતા, તેથી અણગમો થતો નહીં. કોઈ કોઈ વહાણ જતાવતા જણાતા હતા. મોટી બિહામણી માછલીઓ પણ વખતે રાણીને મથાળે આવતી હતી. અહીં દરિયામાં ભરતીઓટ થતી નથી. તારીખ 17મીની રાતે 12 કલાકે અમે માલ્ટા પહોંચ્યા. બીજે દાડે સવારે હું તે જોવા ગયો. યુરોપનું પહેલું શહેર એ જ મેં જોયું. માલ્ટા નાનો સરખો દરિયાથી ચોમેર ઘેરાયેલો પર્વત છે. અહીં વહાણને ઊભા રહેવાની જગ્યા સારી છે. અંગ્રેજ સરકારના થોડા લડાઈના વહાણ અહીં જાથું રહે છે. એ બેટ અંગ્રેજ સરકારના કબજામાં છે. શહેરની બાંધણી સારી જોવાલાયક છે. ઘરો મોટા અને શોભિતા છે. રસ્તા પણ સાફ રાખે છે. સેન્ટ જ્હોનનું દેવળ નામે એક મોટી ઇમારત મેં જોઈ. એવડી મોટી ઇમારત આગળ અમારા જોવામાં આવી નહોતી. માહેનો ભાગ સુંદર છે. આગળના વખતમાં ખ્રિસ્તી અને મુસલમાન લોકો વચ્ચે લડાઈ ચાલતી હતી તેની યાદની ઘણી નિશાનીઓ જેવી કે ચિત્રો, પૂતળા વગેરે છે. આપણા દેરા કે મંદિરોમાં ને એમાં ઘણો ફેર છે. ખ્રિસ્તીઓના દેવળો આપણા દેશમાં છે તે જ તરેનું એ છે. એમાં ઈસુ ખ્રિસ્ત તથા તેની મા નામે મરિયમ, કેટલીક સુંદર મૂર્તિઓ તથા સોહામણી છબીઓ છે. બીજો સામાન પણ ઘણોને સુશોભિત છે. માથે પાઘડી કે ટોપી સાથે તેમાં પહેરવા દેતા નથી, તેથી પાહે ફરતી વેળા મારી પાઘડી મારે હાથમાં રાખવી પડી. માલ્ટાના ગવર્નરનો મહેલ છે તે પણ જોવા યોગ્ય છે. જૂના વખતના બખ્તરો તથા હથિયારો અહીં રાખેલ છે. ક્રુઝેડ નામે લડાઈના ઇતિહાસથી જેઓ જાણીતા હશે તેમને ઉપલી બંને ઇમારતો તથા તેમાંની ચીજો મનોરંજક લાગશે. બજારની દુકાનો પણ શોભતી છે. અહીંની નારંગી મને ઘણી જ મીઠી લાગી. મહોલ્લામાં કોઈ કોઈ ઠેકાણે મેં કેટલાક માણસોને સગડીમાં કંઈક શેકતાને ઉકાળતા જોયા. મારા ભૂમિયાએ કહ્યું કે તેઓ વેચવાને બુંદ શેકે છે ને ઉકાળે છે. માલ્ટાના લોકોની બોલી અરબી, તુર્કી અને ઇટાલિયન ભાષાઓને મળીને થઈ છે, પણ ત્યાં અંગ્રેજી બોલનારા ઘણા માણસો છે. બપોર પહેલાં અમે માલ્ટા છોડ્યું. તારીખ 20મીએ મોટું તોફાન થયું. પવનનું જોર ઘણું વધ્યું ને પાણીની છાલકો બહુ ઊંચી ઉછળવા લાગી. બંને બાજુએથી આગબોટમાં પાણી આવતા હતા ને તેના અફડાવાથી તથા પવનના ઘૂંઘવાટાથી ભયંકર અવાજ થતા હતા. બિછારામાં અમારાથી સ્થિર સુવાય પણ નહીં. એક મેર ગબડીએ વળી બીજી મેર ગબડીએ. કોઈક કોઈ વાર વહાણ એટલું વાંકું થાય કે જાણે હમણાં સૂઈ જશે. પાછલે પહોરે જરા નરમ પડ્યું, પણ આખી રાત વહાણ ઘણું ડોલતું હતું તેથી સુખે ઊંઘાયું નહીં. દાડો અને રાત દુઃખમાં કાઢ્યા. મારા ભટજીનો જીવ ચૂંથાઈ ગયો અને બહુ હેરાન થયા. બીજે દિવસે વહાણે વાએ વળી પવનનું જોર વધ્યું ને આખો દાડો જારી રહ્યો, પણ સમુદ્ર તેટલો ઉછળતો નહોતો. રાતે બધું શમી ગયું. મેં જહાજના માણસને કહ્યું કે એ તોફાન ભારી હતું, ત્યારે તેઓ હસીને બોલ્યા કે એ તો અમારી ગણતરીમાં પણ નથી. એવી લપટ ઝપટને અમે તોફાન નથી કહેતા. મહાસાગરોમાં જે મોટા તોફાન થાય છે તેની આગળ એ કંઈ નથી. મને આ બોલવું જરા પતરાજી ભરેલું લાગ્યું, પણ કેવળ ખોટું નહીં હશે. હવે મને ટાટ જણાવા લાગી, પણ તેની જોડે તંદુરસ્તી વધતી ગઈ. સ્પેન દેશના પર્વતોના બરફથી ઢંકાયેલા શિખરો દિસવા માંડ્યા ને આસપાસ વહાણો ઘણા દેખાતા હતા.